પ્રવચન નંબર 615 તારીખ 19/3/96 62 મિનિટ પ્રશ્નોત્તરી.
જ્ઞાની સાધક એક જ સમયમાં પર્યાયને પરદૈવ માને છે અને તે સમયે સ્વદૈવ પણ જાણે છે તો આ પરથી જોતા વિરોધ લાગે છે, પણ અતિર્ય જ્ઞાનમાં વિરોધ કેમ નથી લાગતો? એનો જવાબ છે કે એનું જ્ઞાન દ્રષ્ટિ પડી છે દ્રવ્ય ઉપર, જ્ઞાયક ભાવનું છે. બસ એ જ્ઞાયક ભાવમાં અમુક ઘણું આપેલું છે એવું પરિણામ ક્યાં કરે છે, એટલે આ પરદ્રવ્ય મારામાં નથી ને એને હું જાણું છું, ભીનપણે જાણું છું એવું કાંઈ નથી. અસ્થિના જ્ઞાનમાં નાસ્તિનું જ્ઞાન સમાઈ જાય છે, એને એની સન્મુખ થવાની જરૂર નથી. એક પ્રશ્નકાલ બહુ સારો આવ્યો હતો, ઊંચા મોટો પ્રશ્ન હતો અને જવાબ એનો વિધોનો ન દઈ શકે એવો જવાબ નાય ક્યાંય હતો. પ્રશ્ન એમ કર્યો હતો કાલે કે આત્મા પરદ્રવ્યની સન્મુખ થઈને ન જાણે, પણ પરદ્રવ્યની વિમુખ થઈને તો એનું જ્ઞાન જાણે ને, એટલે એમ જ જવાબ આવે કે આ પર સન્મુખ થઈને ન જાણે પણ પરથી વિમુખ થઈને જાણે. સમજી ગયા? તો એનો જવાબ એને આપ્યો. મેં પૂછ્યું, બીજા કોઈ ન પૂછ્યું, મને ખબર હતી, કેમ કે કોઈને આબરૂ લેવાનો મારો ભાવ નથી. સમજી ગયા? ખોટું લાગે, મોટી ઉંમર વાળાને પૂછીએ ને ખોટું લાગે, જવાબ ન દઈ શકે, ક્યાંક ખોટો જવાબ આવે. એટલે બાળકને પૂછીએ તો વાંધો નહીં. તો એને કહ્યું કે જાણતો જ નથી, પર સન્મુખ થઈને ન જાણે તો ઠીક, પણ પરથી વિમુખ થઈને આત્માનું લક્ષ રાખીને, એમ આત્માનું લક્ષ રાખીને એને જાણે કે નહીં? તો એને કહ્યું કે નહીં, જાણતો જ નથી. પછી પ્રશ્ન ક્યાં છે? એવો સુંદર જવાબ આપ્યો. થતી ગયા એને ખબર આગળ પાછળ શું હોય છે, ક્યાંથી આવ્યું? એટલે પર્યાયને પરદ્રવ્ય માને છે અને તે જ સમયે સ્વદ્રવ્ય પણ જાણે છે, તો આમ ઉપરથી જોતા વિરોધ લાગે છે, પણ અતિર્ય જ્ઞાનમાં વિરોધ કેમ નથી આવતો? કેમ કે અસ્થિના જ્ઞાનમાં નાસ્તિનું જ્ઞાન સમાયું છે. નાસ્તિના જ્ઞાન માટે ફરીથી બીજો પ્રયત્ન કરવો પડતો જ નથી. તમારા ઘરમાં તમે જાઓ, દ્રષ્ટાંત, તો આજુબાજુના ઘરની નાસ્તિક છે એમાં, તો તમે એક વખતે વિચાર કરો છો કે આ ઘર મારું અને આ આજુબાજુનું ઘર મારું નહીં, એમ તમારે જ્ઞાન કરવું પડે. એમ જો જ્ઞાન કરવું પડે તો તમારા ઘરનું અજ્ઞાન તમને થઈ ગયું. તમારા ઘરનું જ્ઞાન ક્યાં રહ્યું કે આ ઘર મારું, એમ ક્યાં રહ્યું? સમજે છે? એવી સ્થિતિ છે. આ પહેલા પ્રશ્નનો જવાબ. નાસ્તિપણે તો લોકાલોકને જાણે છે, પણ અસ્થિને જાણતા જ લોકાલોક મારામાં નથી એવું જ્ઞાન સહજપણે આવી જાય છે. એને નાસ્તિનું જ્ઞાન કરવા માટે પુરુષાર્થ કરવો પડતો નથી, અસ્થિના જ્ઞાન માટે પુરુષાર્થ કરવો પડે છે. હા, પહેલા ક્યારે નૈતિક નિર્ણય કરે ત્યારે નિધિ નિષેધના વિકલ્પ હોય, પણ પછી અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય પછી વિધિ નિષેધ તો છે નહીં. પછી હું જ્ઞાયક છું, બાકી કોઈ ચીજ મારી નથી, મારી ચીજ એક જ છે. આમાં આપનું વાન થયું, ખલાસ. બધા દુનિયાનું ઉદાસીન થઈ ગયું. ઉદાસીનનો અર્થ તટસ્થ, એમ સંબંધ વિનાનો. દાતાગીરીનો સંબંધ નથી પરની આરે આત્માને, એ ઉદાસીનનો અર્થ છે. એટલે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતા એને અસ્થિના જ્ઞાનમાં નાસ્તિનું જ્ઞાન આવી જાય છે, જુદું કરવું પડતું નથી. પ્રશ્ન બીજો. નિશ્ચયના પક્ષવાળાને 6 મહિનામાં અનુભવ થાય અને જ્ઞેય જ્ઞાયકના વ્યવહારના નિષેધવાળાને અંતર્મુખમાં અનુભવ થાય તો આની પાછળ શું અદભુત રહસ્ય છે? નિશ્ચયના પક્ષવાળાને છ મહિનામાં અનુભવ થાય, એ છ મહિનામાં અંતર્મુખ આવી ગયું, આવી ગયું કે નહીં? છ મહિનામાં અંતર્મુક્ત સમાઈ જાય છે, સમજી ગયા? એ તો પક્ષ છે, પણ અપૂર્વ પક્ષ પછી અનુભવમાં છ મહિના નથી લાગતા. અપૂર્વ પક્ષ પછી છ મહિના નથી લાગતા, એને અંતર્મુક્તમાં એ ઉપયોગ ધર્મમાં ટળી જાય છે. ચિરમ અચિરમ છે ને, એ રીતે પણ નિશ્ચિતનો પક્ષ આવે એને ક્યારે અનુભવ થશે એની એની ચિંતા અનુભવ એ છૂટી પર નથી ચાલુ છે. સમય દ્રષ્ટિને વિતરાગી પર નથી ચાલુ છે, સમય દ્રષ્ટિ ત્યાં પછી પણ આને સવિત દિશામાં એક તરફ ઢળતું જ્ઞાન ઢળીને અભેદતું નથી, પણ ઢળતું જ્ઞાન ધારા ચાલે જ છે. એ સમજ ન કહેવાય, સહજપૂર્વક વિચાર ન કહેવાય, પણ એ પ્રકારનો એનો પ્રયત્ન નિરંતર પુરુષાર્થ એમાં પર્યાયમાં પુરુષાર્થ પ્રગટ થાય, એવો સ્વભાવની અધિકતાવાળો પર્યાયમાં પુરુષાર્થ પ્રગટ થાય છે, એ અભેદ થતા અનુભવ થાય. બોલો, આટલો ખુલાસો છે. એમાં પ્રશ્ન પાછો પૂછવો હોય તો પૂછીશ, કઈ લો છૂટ છે પ્રશ્ન કરો, કારણ કે આ બધા છૂટનો વાત છે. તીવ્ર નિષેધ આવી ગયો, એવો નિષેધ આવે કે ઇન્દ્રિય જ્ઞાન નો જન્મ જ ન થાય, કેમ કે અનેકોનો જોર છે ને, અનેકોનો જોરે એવો નિષેધ કરે છે ને કે હું પરને જાણતો નથી, જાણનારો જણાય છે, નાયક જણાય છે, રાગ જણાતો નથી. તો એ અંદરમાં જોર આવશે તો રાગ તરફનો ઇન્દ્રિય જ્ઞાનનો મનનો વ્યાપાર અટકી જશે અને આત્માનો અનુભવ થઈ જશે. તમે ભાઈને કહ્યું નહોતું ઓલા પ્રશ્ન મેં કોઈ લખીને લાવજો, કહ્યું નહોતું ભાઈને? કહ્યું તો લેખાયું નથી, પણ પ્રશ્ન લખીને આવે ને તો જરા મને ઠીક પડે અને સમજદાર ઠીક પડે. પ્રશ્નબેન તરફ
છે લખીને,
પ્રશ્ન જરા લખેલા હોય ને તો વધારે સ્પષ્ટીકરણ થાય. જો આ બે ત્રણ વખત આપણે વાંચ્યું લખેલા હોય તો બીજો પ્રશ્ન, નિશ્ચયના પક્ષવાળાને છ મહિનામાં અનુભવ થાય અને મેઘ નાયકના વ્યવહારના નિષેધવાળાને અંતર્મુખમાં અનુભવ થાય તો આની પાછળ શું અસંતોષ્ય છે? કે એક તો દ્રવ્યનો પક્ષ અનાધિકાર થઈ છે, એવો એક દ્રવ્યનો પક્ષ આવે છે. એ વખતે એને પર્યાયનો છેદ પડે ન હોય, પણ દ્રવ્યમાં પર્યાય નથી એટલે પર્યાય પરને જાણતી નથી, એમાં અંતર્ગર્ભિત આવી જાય છે. દ્રવ્યનો પક્ષ કેને કહેવાય? કે પર્યાયથી રહીત જ આત્મા છે, સ્વપ્ન પ્રકાર શક્તિ રહીત, પરપ્રકાર શક્તિ રહીત, સ્વપ્રકાર શક્તિ રહીત, પર્યાય માત્ર તો એમાં નિષેધ આવી જાય છે દ્રવ્યના પક્ષમાં. પછી એને એ દ્રવ્યનો અનુભવ આવવામાં થોડો ટાઈમ લાગે અને એ પક્ષમાં છ મહિના થાય એવું કાંઈ નથી. કોઈને અંતર્મુખ, કોઈને મહિને બે મહિનામાં, કેવો એની યોગ્યતા, કેવો પુરુષાર્થ, કેવી યોગ્યતા, પણ નિર્ણય બહુ જરૂરનું છે, ઘણું જરૂરી છે. 449 નંબરના બોલમાં ગુરુદેવે એના પર વચન બહુ આપ્યું છે. દિનેશ્વર છે દિનેશ્વર, એમાં એ સંજ્ઞા દર્શન તો અનુકાર થયું નથી, ઇનલેખું પણ સુધરીનો પક્ષ નાથી થયો નથી એમ લીધું, એટલે સુધરીનો પક્ષ આવીને અનુભવ થાય છે અને એ બધાને ખબર પડે એવું જ કઈ. કોકને ખબર પડે ને કોકને ખબર ન પડે, સમજી ગયા, અને અનુભવ આવ્યો જાય. બધું અંતર્મુખ ના થઈ શકે છે, એમાં અમીને ન લાગે. દ્રવ્યનો પક્ષ આવે, પર્યાયનો નિષેધ આવીને પર્યાયનું અંતર્મુખ થાય, અંતર્મુખ ના થાય. આ તો છ મહિનાનો ટાઈમ આપ્યો છે, ઉત્કૃષ્ટ પ્રશ્ન ત્રીજો. એક બાજુથી એવું પસંદ આવે કે જ્ઞાનની પર્યાયને જ્ઞાયકથી જુદી પાડે તો ખંડ જ્ઞાન થઈ જાય છે, નહીં અખંડ રહેતું નથી, એ બરાબર છે. એક બાજુથી એવું કથન આવે કે જ્ઞાનની પર્યાયને જ્ઞાયકથી જુદી પાડે, એટલે જ્ઞાનની પર્યાયમાં મને જ્ઞાયક ગણાતો નથી, એનું નામ જુદી પાડી. શું કહ્યું? જુદી પડી એટલે શું? કે મારા જ્ઞાનમાં મને જ્ઞાયક ગણાતો નથી, મને પર ગણાય છે. તો જ્ઞાયક થી જ્ઞાનને જુદી પાડીને પરાત્કાર કર્યો, તો જ્ઞાયકથી જુદી પાડે તો ખંડ જ્ઞાન થઈ જાય છે, એટલે ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય છે. જ્ઞેય અખંડ રહેતું નથી, એટલે જ્ઞાયકથી જ્ઞેય જ્ઞાનને જુદું પાડ્યું તો જ્ઞેય અખંડ ન રહ્યું, અભેદ ન રહ્યું. છે તો વસ્તુતાએ અભેદ, હવે ભેદ કર્યો છે તો ભેદ કર્યો છે પાછો અભેદ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. આ જ્ઞેયનો પુરુષાર્થ, જ્ઞેયનો નહીં હવે આ પ્રશ્ન છે, જ્ઞેયનો. પ્રશ્ન જ્ઞેયનો છે, જ્ઞેય અખંડ રહેતો નથી, બરાબર છે. અને બીજી બાજુથી એમ કથન આવે કે આપમાં કથનથી જ્ઞાનની પર્યાયથી અનન્યપણે અનાદિ અનંત પરિણમ્યો છે, એ સામાન્યનું કથન છે, એ શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમ્યો છે એવું નથી કથન. એનું અનાદિથી આજ સુધી બધા આત્માઓ ઉપયોગથી અનન્ય રૂપે રહ્યા છે અને અનન્ય રૂપે પરિણમ્યા છે, અને મિથ્યાત રૂપે પરિણમ્યા જ નથી કોઈ જીવ, તો જળ થઈ જાય. અનન્ય રૂપે પરણમે છે એ સાચી વાત છે, સામાન્ય ઉપયોગ, પણ એ ઉપયોગમાં આ જાણનાર તે હું એમ આવ્યું છે, એટલે બાળકોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તો આવે છે, એ અનન્ય છે. માટે જ્ઞાનનો પર્યાય અનન્ય છે પણ અભેદ થતો નથી હજી, કેમ કે એમાં ભેદ પાડે છે, ભેદ પાડીને ઉપરને જાણું છું એટલે શુદ્ધ ઉપયોગ થાય છે, વધતો રહી જાય. એ તો અનન્ય રીએ જ આત્મા કથનચિત જ્ઞાનની પર્યાયથી અનન્યપણે અનાદિ અનંત પરિણમી રહ્યો છે. મારે કથનચિત કેમ કહ્યું કે સર્વથા જો અભેદ હોય તો પર્યાયના નાશ્ય દ્રવ્યોનો નાશ થાય. માટે આ જ્ઞેયનો વિભાગ છે ને, એ ખરેખર અધ્યાત્મનો વ્યવહાર છે. અધ્યાત્મનો નિશ્ચય તો ત્રિકાળી દ્રવ્ય જ છે, એના આશરે જ પર્યાય અભેદ થાય છે. પર્યાય અભેદ થાય છે એમ કહેવું અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નિયમ કથન છે. દ્રષ્ટિ અપેક્ષા એટલે વ્યવહાર છે, પરની અપેક્ષા એટલે નિશ્ચય છે, એ વાત થઈ ગયા. જ્ઞાનની પર્યાય છે અનન્ય પણ અનાદિ અનંત પરમીયો છે, તેમ જોજો તો જ્ઞાનની ભૂલ છે, જ્ઞાનની ભૂલ છે. કેમ કે તે પરિણામીમાં આનંદ નથી આવ્યો, અને જે નવું જ્ઞાન થયું તે આનંદની પર્યાયથી હવે જ્ઞેય થાય છે, અને તે જ્ઞેયમાં જ્ઞાન જ્ઞાતા જ્ઞેયના ત્રણ ભેદ નથી. જ્યાં સુધી ભેદ ઉપર નજર છે ત્યાં સુધી અનુભવ થતો નથી, તો પછી વસ્તુની સ્થિતિને જોવામાં આવે તો ગ્રાહ્યથી જ્ઞાનની પર્યાયની કથનચિત અભિન્નતા છે તેવું નિરપેક્ષ જ્ઞેયનો સ્વીકાર કરવાનો છે, કે જ્ઞાનમાં શ્રદ્ધામાં શ્રદ્ધાના વિષયોને નહીં 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 જ્ઞેયનો સ્વીકાર કરવાનો નથી, ધ્યેયનો સ્વીકાર કરવાનો નથી. ધ્યેયના જોડે ધ્યેય થાય છે, ધ્યેય તો સુરક્ષિત રાખવાનું દરેક વાત.
પછી હવે આવું અનાદિ અનંત જ્ઞેયથી અભેદ છે, અભેદ છે જ્ઞાન પરિણામી જ છે, એનો એ પક્ષનો સ્વીકાર આવે કે ના આવે?
નહીં, પર્યાય રૂપે પરિણમતો જ નથી. જ્ઞાન ની પર્યાય રૂપે આત્મા પરિણમતો નથી.
શ્રદ્ધામાં તો લઈ
લે નહીં, જ્ઞાન માં લેવું.
જ્ઞાન માં એક તો લઈ લે,
શ્રદ્ધા પક્ષે
ઉપાદેયભૂત તો આવી.
હા, તો પછી પર્યાય રૂપે પરિણમતો જ નથી. અપરિણામી છે પેલું.
ઈ તો શ્રદ્ધામાં ને જ્ઞાન માં લઈ લીધું ઉપાદેય.
હા, પછી
હવે જ્ઞાન માં આવો જાણવાની વિવિધ સાથી.
એટલે જે અપરિણામી છે, નાયક છે, જે પ્રમત્ત પ્રવૃત્તિ રહી છે, એને એ જ્ઞાનમાં સામાન્ય ઉપયોગમાં જણાય તો છે, પણ સામાન્ય ઉપયોગનું લક્ષ્ય રાગ ઉપર છે. સામાન્ય ઉપયોગનું લક્ષ્ય રાગ ઉપર છે, તેથી સામાન્ય અપેક્ષા અભેદ હોવા છતાં વિશેષ અપેક્ષા અભેદ થયો નથી. હજી સામાન્ય અપેક્ષા અભેદ જુદી વાત છે, વિશેષ અપેક્ષા અભેદ નવું થાય છે ત્યારે શુદ્ધનું કહેવાય. આમ તો અનન્ય છે, ઉપયોગ છે, આત્મા અનન્ય છે. એ તો કર્તા કર્મ અધિકારની 110 બાર ગાથામાં જે કહ્યું ને કે ઉદગલ કર્મને માંડે તો બાંધો, એમાં આત્માને શું આવ્યું. પછી તે ગાથામાં એમ લીધું કે જે ઉપયોગથી આત્મા અનન્ય છે, એ જો ક્રોધથી અનન્ય માને તો આત્મા જડ થઈ જશે. સમજી ગયા? એમ કહ્યું એ સામાન્ય ઉપયોગની વાત છે. પછી 92 ગાથામાં ઘણી વાત લીધી છે કે ભૂતકલના રાજદ્રષ્ટને બહુ નિર્દુખ જણાય છે, અનુભવાય છે. એ અનુભવથી આત્મા અભેદ છે, એટલે એ અભેદ છે, એ સામાન્યનું કથન છે. બધા જીવોને જ્ઞાનની ઉપયોગથી તો અભેદ જ હોય, પ્રકાશથી સૂર્ય અભિન જ હોય, પણ પ્રકાશમાં સૂર્ય જણાય છે કે મકાન જણાય છે, એ પ્રશ્ન મોટો છે. પ્રકાશક જણાય છે કે પ્રકાશ્ય જણાય છે, વ્યવહારનું બહારનું મોટો પ્રશ્ન આ છે. એ સંસાર છે પ્રશ્ન. એટલે અભેદ હોવા છતાં પરને હું જાણું છું તો એને એક વિકલ્પ ઉત્પન્ન થાય છે. વિકલ્પ એટલે શું? સંકલ્પ એટલે શું? સંકલ્પ એટલે પરદેવને પરભાવમાં પોતાપણાની માન્યતા કરવી, તેનું નામ સંકલ્પ છે. અને વિકલ્પ એટલે જ્ઞેયના સંબંધથી જ્ઞાનમાં ખંડખંડ દેખાય છે. જ્ઞાન ખંડખંડ છે, અખંડ, પણ ખંડખંડ એને દેખાય છે. આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું, અને એ તો અનંત છે. તો એનું નામ વિકલ્પ છે. ઈ જ્ઞાનની પર્યાયનો વિકલ્પ છે, એ રાગ ન લેવો. જે વિકલ્પથી સમર્થ આ સંસાર, ત્યાં એને મોહ તો પીળો લીધો, અને મોહની ઉત્પત્તિનું કારણ મોહ નથી. વિકલ્પ એટલે ખંડખંડ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનથી મોહ ઉત્પન્ન થાય છે, અને મોહ ઉત્પન્ન થયો તો સકલ સંસાર ઉભો થઈ ગયો. હવે અંતર્મુખ અવલોકતા વિલીન થતા જેવા જે ઇન્દ્રિય જ્ઞાન બહિર્મુખ હતું, ખંડખંડ હતું, એ ઇન્દ્રિય જ્ઞાન ત્યાં રોકાઈ જાય છે, અને નવું અંતરમાં શુદ્ધ ઉપયોગ પ્રગટ થઈને આત્માનું સાધના કરે છે. તો એમ કે છે, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એટલે વિલય શેનો થયો? બોલો. એમ એટલે એકનો થયો એટલે બીજાનો થયો એમ લેવું. કારણ કે સંસારનું કારણ વિકલ્પ કહ્યું ને આપણે, તો અનુકાળ નિર્વિકલ્પ હોય ને, નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ જ્ઞાન અખંડ જ્ઞાન. જ્ઞાનીના એક એક વચનની અંદર આગવું કહે ઉપજે બહુ વિકલ્પથી સકળ આ સંસાર અંતર્મુખ અવલોકના વિવિધતા. એક સમય આ કાગળ હાથમાં રાખીને વિચારવું જોઈએ કે આ કાગળ જણાય છે, આ જ્ઞેય ઝલકે છે જ્ઞાનમાં. આ જ્ઞેય કહેવાય ને પર જ્ઞેય, એ ઝલકે છે જ્ઞાનમાં, એ સાચી વાત છે. અને જો જ્ઞાનમાં ઝલકે છે ત્યારે જ્ઞાયક જણાય છે કે જ્ઞેય જણાય છે, કે પેલા જ્ઞાનની પર્યાય જણાય છે એમ લેવું, કે નહીં પણ જ્ઞાયક જ જણાય છે એમ લેવું કીધું? પછી જ્ઞાનની પર્યાયની વાત, પછી ભેદની પછી વાત. જ્ઞેયો જ્ઞાનમાં ઝલકે છે, ગણતરી પડી ગયા એ ભાઈ, શું કહ્યું? નિયોગ જ્ઞાનમાં ઝલકે છે. અરીસામાં જે પદાર્થ ઝલકે ને એમ ઝલકે છે કે ત્યાં સ્વચ્છતા છે. નિયોગ જ્ઞાનમાં ઝલકે છે ત્યારે જો જ્ઞેય જણાય છે તો જ્ઞેય શુદ્ધતા આવી ગઈ, અજ્ઞાન થઈ ગયું. પણ આ જણાય છે ને કેમ ના પાડવી કે હા પાડ તો સંસાર છે ને ના પાડ તો મોક્ષ છે. બદલે નિયોગ જ્ઞાનમાં ઝલકે છે એટલે કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાય ગણાય છે એમ શાસ્ત્રી ભાષા. જ્ઞેય નથી જણાતું, જ્ઞાકાર જ્ઞાની નથી જણાતું, જ્ઞાય જણાય છે એમ કહ્યું. સ્પષ્ટીકરણ બહુ આવ્યું છે, સ્પષ્ટીકરણ ગુરુદેવથી બહુ આવી ગયું છે. અને શાસ્ત્રને ઉકેલવાની શક્તિ પણ આ કારણે ગુરુદેવના કારણે ઘણા જેવું આવી ગયા. પણ એનો પ્રયોગ કરવો નહીં. ત્રીજો પ્રશ્ન, બે પ્રશ્ન પૂરા થઈ ગયા. હા ત્રીજો ચાલે છે ક્યાં તો પછી વસ્તુની સ્થિતિને જોવામાં આવે તો જ્ઞાયકની નાયકથી જ્ઞાનની પર્યાયનું કથનચિત અભિન્નતા છે તેવું નિરપેક્ષ જ્ઞેયનો સ્વીકાર કરવાનો છે કે જ્ઞાનમાં શ્રદ્ધાનો વિષય નો તો સ્વીકાર નથી કર્યો, કર્યો જ નથી, કર્યો ક્યાં કર્યો? ખોટી વાત છે. જ્ઞાનમાં શ્રદ્ધાનો વિષયનો સ્વીકાર જો કર્યો હોય તો અનુભવ થઈ જાય. એટલે શ્રદ્ધામાં ક્યાં લીધું છે? દ્રવ્યને દ્રવ્યને શ્રદ્ધામાં લીધું નથી, પણ એને એમ થઈ ગયું છે દ્રવ્ય મેં શ્રદ્ધામાં લીધું. પણ એને તો એ જ્ઞાનની સાથે પર્યાય રાખી છે, અન્ય પણ એનો સામાન્ય ઉપયોગ છે, સાંભળ્યું છે ને, એ રાખી દીધું છે. જ્ઞાનની પર્યાય થી અનન્ય થતું જ નથી, અનંત ગુણથી તાદાત્મ્ય છે અને જ્ઞાનની પર્યાય થી તાદાત્મ્ય થતો જ નથી. એમ લેવાય પેલા તો લીધું ને કે શ્રદ્ધામાં તો આવી ગયું છે. માનસિક જ્ઞાનમાં આત્મા શ્રદ્ધામાં આવી શકે? આ તો માનસિક જ્ઞાન છે. શ્રદ્ધા ક્યાં એની થઈ છે? શ્રદ્ધા થઈ હોત તો આ પ્રશ્ન જ ના થાય. સૂક્ષ્મ છે પ્રશ્ન જયારે ન્યાય સમજો ને ફરીથી જો સાંભળ. એક બાજુથી એવું કથન આવે કે જ્ઞાનની પર્યાયને જ્ઞાયકથી જુદી પાડે તો ખંડ જ્ઞાન થઈ જાય છે, જ્ઞેય અખંડ રહેતું નથી, બરાબર. અને બીજી બાજુથી એમ કથન આવે કે આત્મા કથનચિત જ્ઞાનની પર્યાયથી અનન્યપણે અનાદિ અનંત પરણવી રહ્યો છે, એ તો કથનથી પરણી રહ્યો છે ને, તેમ જો લ્યો તો જ્ઞેયની ભૂલ છે. કેમ કે તે પરિણામીમાં આનંદ નથી આવતો અને જે નવું જ્ઞેય થયું તે આનંદની પર્યાયથી જ્ઞેય થાય છે અને તે જ્ઞેયમાં જ્ઞાન જ્ઞાતા જ્ઞેયના ત્રણ ભેદ નથી. જ્યાં સુધી ભેદ ઉપર નજર છે ત્યાં સુધી અનુભવ થતો નથી. તો પછી વસ્તુની સ્થિતિને જોવામાં હવે પ્રશ્ન આવે છે. તો પછી વસ્તુની સ્થિતિ જોવામાં આવે તો જ્ઞાયકથી જ્ઞાનની પર્યાયનું કથનચિત અભિન્નતા છે તેવું નિરપેક્ષ જ્ઞેયનો સ્વીકાર કરવાનો છે કે ના નકાર કરવાનો? એનો પર્યાય છે જ નહીં એમાં. જ્ઞાયકમાં જ્ઞાનની પર્યાય નથી, સામાન્ય પર્યાય નથી, ઉત્પાદનથી રહી છે. સામાન્ય પર્યાય તો ઉત્પાદક છે ને, ઉત્પાદથી રહી છે આત્મા તો, એમ લેવું પેલા. એટલે ગુરુદેવે જે દ્રષ્ટિના વિષય પર જોડાયું છે અને જ્ઞેયનો પાઠ કોઈ કોઈ વખતે આપે છે, શાસ્ત્રમાં છે એટલે આપે જ છે. જેમ કે 14મી ગાથામાં શુદ્ધ નહીં કહો, અનુભૂતિ કહો કે આત્મા કહો, એ કરશે કે સમય દર્શન આત્માથી જુદું નથી, એવું જ્ઞેયનું સ્વરૂપ વારંવાર આવ્યા કરે છે. પણ મુખ્યપણે દ્રષ્ટિનો વિષય આપતા આવે છે નહીં સાચા, કારણ કે આ જ્ઞેયની જો જ્ઞેયની મુખ્યતા થઈ જાય અનુભવ પહેલા, અનુભવ તો થયો નથી, જ્ઞેયની મુખ્યતા થાય તો શું દોષ આવે? જ્ઞેયની મુખ્યતા થઈ જાય તો જેની મુખ્યતા રહેતી નથી એ મોટો દોષ આવી ગયો. તો જ્ઞેય નહીં થાય ને. મોટી ભૂલ છે. આ તો જ્ઞેય થાય છે એ તો જ્ઞાન નો વિષય છે, જાણવાલાયક છે. આમ થાય છે બસ, એટલું જણાયું સંતો એ. આમ થાય છે, થઈ જાય છે બસ. પુરુષાર્થ એ જ્ઞેય થાય છે એનો નથી, ધ્યેય નો પુરુષાર્થ. ધ્યેય ના પુરુષાર્થ થી જ્ઞેય સહજ થઈ જાય છે બસ. કેમ કે જાણનારો જણાય છે એમાં ધ્યેય આવ્યું ને. જાણનારો જે જ્ઞાયક છે એ મને જણાય છે, પણ જણાતો નથી. તેમાં ધ્યેયની મુખ્યતા રહી, ધ્યેયની મુખ્યતા કરતા ધ્યેય પૂર્વક નહીં થઈ જાય છે. એટલે જ્ઞેયને બહુ આગળ કરવા જેવું નથી, સમજો. જ્ઞેય થાય છે એ વ્યવહાર છે. શું કહ્યું? અને જે થાય છે તે બાર. તો નીચેના જોડે જ નહીં થાય ને, તો પછી કે જ્ઞેયના જોડે જઈને અનુભવ થઈ જાય બધું. નાયક જ જ્ઞેય છે પેલા, પેલા ધ્યેય પણ નાયક અને જ્ઞેય પણ નાયક. જ્ઞાનથી રહી તો બુદ્ધિ રહી, એ સત્તાનો વિષય છે. તે જ્ઞાનનો વિષય આવવો જોઈએ. શ્રદ્ધાના વિષયને અને જ્ઞાનના વિષયને જુદું પહેલા ન પાડતું. બહુ સૂક્ષ્મ વિષય છે. જ્ઞાનમાં શ્રદ્ધાનો વિષયનો તો સ્વીકાર સ્વીકાર છે, ખોટી વાત છે સ્વીકાર નથી. પરંતુ સાથે સ્પષ્ટ કરવું જોઈએ ને, કોઈની ભૂલ નહીં. જરૂર જરૂર કરવો, પ્રશ્ન કરવામાં સંકોચ ન રાખવો, સમજી ગયા. પરંતુ સાથે અનાદિ અનંત જ્ઞેયનો પણ સ્વીકાર આવે છે, કે પેલો જ્ઞેયનો સ્વીકાર ના આવે, પેલો ધ્યેયનો સ્વીકાર આવે.
પ્રશ્નમાં આમાં જ્ઞેયના સ્વીકાર ઉપર મુખ્યતા રહેલી છે. એમ કે બે જ્ઞેયના પક્ષનો સ્વીકાર આવે પછી બે જ્ઞેયના વિકલ્પ સુધી અનુભૂતિ થાય છે ને.
બે જ્ઞેયના પક્ષમાં એક નિશ્ચયના વિરોધ પક્ષ આવે, જે વ્યવહારને તો નિષેધિત કરે. બે જ્ઞેયનું જ્ઞાન થાય છે એ જુદી વાત છે. પછી એ પછી પછી રાખો એને. પેલા શું ને પછી શું, એ બે વિભાગ કરી રાખું છું. શું છે જો ધ્યેયની ભૂમિકા રાખજો તો ધ્યેય તો થઈ જશે. અને બે નું જ્ઞાતા રહેશે નીચે, બે નું ધ્યેયનું ને ધ્યેયનું જ્ઞાતા રહેશે. બે નહીનો જ્ઞાતા છે જેમ કેવણી છે એમ સૂચના નહીં, પણ બે નહીનો જ્ઞાતા છે. કોઈ નહીં પક્ષ ગણ કરતો નથી. ઘણી વાર એમ
કથન આવે ધ્યેયનો પક્ષ આવી ગયો, પણ
અટકી જાય નહીં. એનું કારણ છે, એનું કારણ શું થયું કે ધ્યેયના પક્ષ લાવવા માટે આપવા માટે પર્યાય પાત્રથી ધ્યેય છે, પર્યાય પડ બાબત છે, પર્યાય પડદ્રવ્ય છે, પર્યાય અવસ્તુ છે. અવસ્તુ કહે એટલે ધ્વજ આવી ગઈ, સમજી ગયા. હવે અવસ્તુ કઈ હદ આવી ગઈ, પણ જયારે બીજી વખતે ગુરુદેવ અભેદ થાય છે, અભેદ પ્રદાન કરે, અને આમ આ વિતરણ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અને અભેદ થી શુદ્ધ જ્ઞાન પણ જીવ પણ કરતા નથી. તો એ લીધું કે નહીં, બે ત્રિકાળી જોઈ લીધું. અને અભેદ શુદ્ધ જ્ઞાન અભેદ અભેદથી શુદ્ધ જ્ઞાન અભેદથી શુદ્ધ જ્ઞાન પર જીવ પણ બે લીધું. તો પેલો શબ્દ ધ્યેયનો છે, શુદ્ધ જ્ઞાન ધ્યેય છે, અને શુદ્ધ જ્ઞાન પરિણત જીવ જીવ લીધો તે પણ કરતા નથી. એ વાત એક ઠેકાણે બીજી ઠેકાણે છે. આ વાત સમીક્ષા જ્ઞાન સિદ્ધાંતો છે, ઉપર બતાવું છે કે સમ્યક જ્ઞાન ચાલીસ રૂપે પરણેલો આત્મા પણ એમ જાણે છે કે આ નવતંત્રથી અત્યંત ભિન્ન છું. ન્યાય જો દ્રષ્ટિનો વિષય લીધો, એ નવતંત્ર છે. નવતંત્ર એ સમગ્ર સિદ્ધાંત ચાર્ય પરિણામ કે પોતે પરિણામી આત્મા કે પરિણામ હું કરતા નથી. અપરિણામ તો કરતા ન હોય બોલાવે. પંડિતજીએ કહ્યું છે કે શ્રદ્ધા ને શ્રદ્ધા નો વિષય અવેદ છે, બધું પંડિત છે અવેદ એટલે જ્ઞેયની વાત, એટલે ધ્યેયપૂર્વક જ્ઞેય છે ને છે એમાં કોઈ પ્રશ્ન જ નથી. એટલા ધ્યેયના પક્ષે અનુભવ ન થાય, પણ ધ્યેય આત્માયા પછી પક્ષાતિક્રાંત થાય ત્યારે જ્ઞાન અંદરમાં ટળી જાય છે, જ્ઞાને વિષય બનાવે છે, જ્ઞાન વિષય બનાવે છે એટલે અનુભવ થઈ જાય છે, અભેદ થઈ જાય છે. ભેદમાં તો અનુભવ થાય નહીં, નભેદ થયા વિના રહી નહીં, એટલે અભેદ કથનથી જ છે. ગુણોથી અભેદ છે એ તો સરળતા છે, અને પર્યાયથી અભેદ થાય છે સદુપયોગથી તો કથનથી જ છે. ખ્યાલદાર અનુભવ જ્ઞાનમાં ખ્યાલદાર છે, કથનચિત સ્વરૂપમાં કથનચિત નથી. બોલો, ત્રીજા પ્રશ્નનો જવાબ સરખો થયો કે શ્રદ્ધા મને ક્યાંય બધી ચોથો પ્રશ્ન. પર્યાયને પર્યંત કહો પછી હેય કહો તો હેયમાં અને પર્યંતમાં શું તફાવત છે? કે જયારે પર્યાયને ઉપાધેય માનતો હતો જીવ ત્યારે એને હેય કહે છે, પર્યાયને ઉપાધેય માનતો હતો તે અપેક્ષા તેને હેય કહે છે, અને એ સ્વદ્રવ્ય જે આ સ્વદ્રવ્ય છે તો ઓલી ફરને પર્યાય પરદ્રવ્ય છે, કેમ કે સૌદર્યમાં આશ્રય કામ થાય છે, પર્યાયને આશ્રય કામ થતો નથી, માટે એને પરદ્રવ્ય કહેવાય. ઉપાધેયની અપેક્ષા એ છે, સૌદર્યની અપેક્ષા એ પરદ્રવ્ય છે, એમ સ્વભાવની અપેક્ષા એ વિભાવ છે. પછી પર્યાયને જ્ઞેય કહો પછી જ્ઞેય પણ નથી તો આ છે નથી માં શું, આ છે નથી ને નમ્બર છે બસ. લક્ષ્મીવિનાય આવ્યા હતા ત્યારે કહ્યું તું છે ન કરો, છે નથી કરો, પ્રમાણ તો છે કે છે ને નીચે જે છે નથી, આવો આત્મા છે ને આવો આત્મા નથી, એમ વિધિ નીચે તો નહીં માં. બોલો, ચોથા પ્રશ્નનો જવાબ થઈ ગયો પૂરો. ભગત શંકર જે પૂછવું, હા એમાં કઈ પૂછવામાં કઈ તો પૂછે તો અધાર સ્પષ્ટીકરણ થાય. પ્રશ્ન પાંચ. ગાથા છ માં પહેલા પારામાં જ્ઞાયક અને બીજા પારામાં પણ જ્ઞાયક નામ નાયક જ નામ નાયક જ રાખ્યું તો બંનેમાં ભાવ બદલે છે કે ભાવ પણ એક જ રહે છે? પહેલા પારામાં જ્ઞાયક થયું દ્રષ્ટિનો વિષય થયો, બીજા પારામાં જ્ઞાયક થયો એમાં થાય છે, મારું છે એમાં છે એમ છે, જો પ્રમત અપ્રમત રીત છે એમ કહ્યું એમાં, અને બીજામાં તો નાયક થાય છે એટલે જ્ઞેય પ્રદાન. પહેલા દ્રષ્ટિ પ્રદાન કર્યું પછી જ્ઞેય પ્રદાન, પછી અનુભવના કાળે આ ધ્યેયના જ્ઞેય રહેતું નથી એમ લેવું. અનુભવના કાળે બસ નાયક તે હું છું એમ લેશો તમે તે ભાવ ઉતારી દે, પણ સમજાવવા માટે બે ભાગ રહ્યા. દ્રષ્ટિના વિષય તો બહુ સરસ પ્રમત્તા પ્રમુખ્ય રહી છે. પછી હવે નાયકને અનુભવ કરનાર તો જ્ઞાન જોઈએ, નાયકની પ્રસિદ્ધિ કોણ કરે? નાયક તો છે બધાની પાસે, તો નાયકની પ્રસિદ્ધિ કયા જ્ઞાન મળે થાય માં બહુ સરસ વાત કરી કે ડાયાકાર થવાથી અગ્નિને દહન કહેવાય છે, લાકડાને બાળે છે, છાણને બાળે માટે અગ્નિને દહન બાળનાર કહેવાય છે. તો પણ દાયકર્તૃ સત્તા પેલે નથી, એટલે લાકડાને બાળે છે માટે અગ્નિ છે એમ નથી, લાકડાને અગ્નિ અડતી જ નથી. અગ્નિ જુદી છે અને ઇંધણ જુદું છે, તો નિમિત્ત નૈમિત્તિક ચવનથી સમજાવે છે. એવી રીતે જ્ઞાકાર થવાથી તે ભાવને નાયક નામ પ્રસિદ્ધ છે, નેયોને જાણે છે નાયક, તેથી નાયક એને કહેવામાં આવે છે. સામાન્ય જનને સમજાવવા માટે વ્યવહાર દ્વારા સમજાવે છે, અસદભૂતવાર દ્વારા સદભૂતવાર દ્વારા એ સમજાવે છે. એ મનુષ્ય તે જીવ નથી સમજતો, અને મનુષ્ય જીવ એમ કે દાખી તે જીવ એમ લીધું છે મમના પ્રકાર, બિલકુલ ના સમજતો હોય એને શું કહ્યું કે મનુષ્ય જીવ પછી આગળ વધીને ધીમે ધીમે સમજાવે છે. એમ જ્ઞેયોને જાણે છે માટે જ્ઞાય એવું નામ પ્રસિદ્ધ છે. તો પણ એને જ્ઞેય કરતા શુદ્ધતા આવતી નથી. જેમ લાકડાને બાળે છે માટે અગ્નિ એમ કહ્યું, તો પણ એ સાપેક્ષ કથન છે. તું નિરપેક્ષથી જો તો લાકડાને અડતી નથી, અગ્નિ અગ્નિમાં છે, લાકડું લાકડામાં છે. એવી રીતે નિયો જ્ઞાનમાં ચલકે છે, તેથી તેને જ્ઞાયક જાણનાર એમ કહ્યું, તો પણ નિયકર પ્રસુતા તેને લાગુ પડતી નથી, એટલે જ્ઞેયથી જ્ઞાન થતું નથી. એમ જ્ઞેયથી જ્ઞાન થતું નથી. હવે જ્ઞેયથી જ્ઞાન થતું નથી તો જ્ઞેયનું જ્ઞાન તો થાય કે નહીં, એના માટે એને બીજી રીત લખી. પહેલામાં જ્ઞેયથી જ્ઞાન નતા એમ કહ્યું, પછી જ્ઞેયનું જ્ઞાન નથી થતું. જ્ઞે ઝળકે છે તો પણ જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેકર કરશું તો કેમ નથી, કારણ કે જ્ઞેયો ઝલકે છે ત્યારે જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે, જ્ઞેય જણાતું નથી. એટલે જ્ઞેયથી જ્ઞાન નથી અને જ્ઞેયનું જ્ઞાન નથી, પણ હર હાલતમાં જ્ઞાયકનું જ્ઞાન થયું. આ સુવિધા જેવું છે. તમારું નામ શું?
કમલેશ.
કમલેશભાઈ, સુવિધા જેવું આ જ્ઞેય છે, ઠીક છે. આ જ્ઞેયને જાણે છે માટે આત્માને જ્ઞાયક જાણનાર એમ કહેવામાં આવે છે. તો પણ જ્ઞેયકૃત શુદ્ધ આત્માને લાગુ પડતી નથી, કે આ જ્ઞેયને જાણે છે માટે આ જ્ઞાન છે, તો જ્ઞાન પરાધીન થઈ ગયું. તો જ્ઞેય ન હોય તો જ્ઞાન જ ન હોય, ઘટ હોય ત્યારે ઘટના કહેવાય, ઘટ ન હોય તો ઘટના ન હોય, ખોટી વાત છે. નિરપેક્ષ છે જ્ઞાન તો. પછી કહ્યું તો શું છે કે જ્ઞાકાર અવસ્થા થાય છે, તે જ્ઞેયો જણાય છે બધાને સમય સમય છે. તો પ્રતિભાસ, પ્રતિભાસનું પછી ધીમો અર્થ કર્યો જણાય છે, જણાય છે એમાંથી વડે અર્થ કર્યો કે જાણે છે, એટલે દબડકો થઈ ગયો. પ્રતિભાસથી ન સમજ્યા જીવો, એટલે શું કહ્યું કે પદાર્થો જ્ઞાનમાં જણાય છે. જણાય છે એમાં એનાથી તો સન્મુખ ક્યાં થયો? જ્ઞેયની સન્મુખ. પણ એને હું જાણું છું ક્યાં એની સન્મુખ થઈ, એની જ્ઞાન થઈ. પણ સમજાવવા માટેના શબ્દો શું કરે દીધું, ઉપાય નહીં, મર્મ સમજે નહીં કાંઈ. સ્વપ્નનો પ્રતિભાસ થાય છે એ બરાબર છે, પછી ન સમજો કે પ્રતિભાસ હું સમજતો હું સાહેબ કે પ્રતિભાસ એટલે તારા જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે સોને પર બે એમાં જણાયત કરે, જણાયત કરે બસ. એ જણાયત કરે ત્યાં સુધી બંધ નથી. પણ હું પરને જાણું છું તો બંધાણો, અને પરને જાણતો નથી ને જાણનાર જણાય છે તો હું કહી દઉં. બોલો બરાબર. તો હવે તેમાં પરદેવમાં શું તફાવત છે? પછી પર્યાયને જ્ઞેય કહો, પછી જ્ઞેય પણ નથી તો આ છે નથી માં શું અંતર છે? કે છે નથી, બે વિકલ્પ છૂટી જાય ગરબું થાય. આમ છે ને આમ નથી, બીજી નિશ્ચિત ના વિકલ્પ હોય પેલા, પછી નિશ્ચિત નો વિકલ્પ જાય અને બીજી નો વિકલ્પ રહી જાય. આવો છું આવો છું આવો છું જાણનાર જણાય, જાણનાર જણાય છે. પછી જાણનારો જણાય છે એવો જે વિકલ્પ છે એ છૂટીને તદ્રુપ જ્ઞાન લીન થઈને અનુભવ થઈ જાય. મને યાદ છે ત્યાં સુધી એ વ્યક્તિ હશે, સહેલાના બાપ એક પ્રશ્ન કર્યો. અહીંયા આપણે વાંચતા હતા ને જયારે સામે અમૃત પ્રવાહ એમાં વાંચતા હતા ત્યારે એમના બા આવ્યા હતા મારી પાસે. એ વખતે ઇમાર હતા ભક્તિનગર હતા ત્યારે મારી પાસે આવ્યા. કે ભાઈ હું વર્ષો થયા ગુરુદેવ ને સાંભળું છું, સારા કરતી માત્ર ક્યારથી કે બોલ્યા ઠીક. પછી તમે આ નિષેધની વાત શું કામ કરો છો? ભક્તિની વાત કરો એ મને પ્રશ્ન કર્યો. મેં કહ્યું કે અનેકાંતમાં તમે આવો ત્યારે અસ્થિ નાસ્તિ અનેકાંતમાં આવશો ત્યારે તમારો અંતિમ ઉદર આવશે ને ત્યારે મારામાં આ લખી એવો તમારે નિષેધ કરવો પડશે. કેમ કે મારામાં રાગ થાય છે, મારામાં પર્યાય થાય છે એવું સલ્ય પીડ્યું છે. એ નિષેધ વિના મોળું નહીં પડે. મોળું પાડવા માટે નિષેધ અને અનુભવથી ખ્યાત મોળું નહીં પડે. બીજી નિષેધ બરાબર છે, બીજી નિષેધ છઠ્ઠી ગાથામાં જ લેખવાની. શરૂઆત એને કરી કે જ્ઞાયક છે આત્મા અને પ્રમાણ નથી 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 લઈ પેલા નથી લે બોલું. જે શૈલી હોય એ શૈલીથી સમજાવે જગતને, બીજો તો ઉપાય નથી. બરાબર કહો તો પ્રશ્ન પૂરો થયો. દાખલા છ માં પહેલા પારામાં જ્ઞાયક ને બે એ જ્ઞાયક ના એ આવી ગયું. દાખલા છ માં સાચો પ્રશ્ન, દાખલા છ માં પહેલા પારામાં જ્ઞાયક અને બીજા પારામાં પણ નાયક નામ નાયક જ રાખ્યું તો બંનેમાં ભાવ બદલે છે કે ભાવ પણ એક જ રહે છે? તો પેલા ધ્યેય ને પછી જ્ઞેય, પછી ધ્યેય પણ નથી ને જ્ઞેય પણ. એક નાયક ના બે નામ, પણ એક નાયક નું નાયક જ નામ, બે નામ નથી આવે. અને ધ્યેય કહેવાય ને અને જ્ઞેય કહેવાય એ ભૂલી જાવ. એક નાયક જ જીવ એમાં બધું સમય. આ જ્ઞાયક શબ્દ છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ સારી હોય કે જર્મનીની આ એમ આ માથી જ્ઞાયક શબ્દ આવ્યો છે. કુમકુમ ભગવાન માથી લાવ્યા છે, શ્રીમંત ભગવાનની વાણીમાંથી. પ્રશ્ન છઠ્ઠો, કૌષ્ટિકા બાણુ કરતા કર્મધિકારમાં ધ્યેયને પણ પરમાર્થ નિશ્ચય થયો અને જ્ઞેય થયો તેને વ્યવહાર ન કહેતા પરમાર્થ નિશ્ચય કહ્યો. એ પરમાર્થ નિશ્ચય એટલે જ્ઞાન પ્રધાન નિશ્ચય. એક જ્ઞાન પ્રધાન નિશ્ચય છે અને એક દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય છે. બે માં નિશ્ચયનો પ્રયોગ કરવામાં આવે છે. આ અભેદ થયો તો જ્ઞાન પ્રધાન નિશ્ચય છે અને ગુરુ ત્રિકાળી અભેદ છે એ દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય છે. વ્યવહાર ન કહેતા પરમાર્થ નિશ્ચય કહ્યો. પરમાર્થથી જ્યાં નિશ્ચય કહ્યો હોય ત્યાં જ્ઞાન પ્રધાન નિશ્ચય એમ સમજવું. એ ઉપાદેશ તો ન
સમજાય.
દ્રષ્ટિની અપેક્ષા એ વ્યવહાર છે, પરની અપેક્ષા એ રાજકીય જો તો નીચે કહેવાય. ધ્યેયમાં પણ એકમ, જ્ઞેયમાં પણ એકમ. ધ્યેયમાં એકમ કહ્યું છે એ અનંત ગુણથી પિંડ છે, એ એકમ છે, એક જ છે, એકો અમ. અને પરિશિષ્ટમાં જ્ઞેયમાં પણ એકમ કહ્યું, દ્રવ્ય ગુણ પર્યાય થયું અભેદ, એ પણ એકમ છે. પછી જ્ઞેયનું એકમ, ધ્યેયરૂપ એકમ, પછી ધ્યેય નથી ને જ્ઞેય પણ ભણવા ટાણે બધું છે, રસોઈ કરવા ટાણે બધું છે, પણ જમવા ટાણે ધ્યેયને પણ અભેદ, જ્ઞેયને પણ અભેદ, બંનેને સંજ્ઞા સમાન છે, નામ સમાન છે. ધ્યેયને પણ અભેદ, એ અનંત ગુણથી અભેદ છે એમાં, ને જ્ઞેયને પણ અભેદ, એ નિર્મળ પર્યાય છે અભેદ, એમ લેવું. બંનેને સંજ્ઞા સમાન છે, અભેદ શબ્દ એક છે, પણ અભેદ અભેદમાં તફાવત છે વ્યાખ્યા. ત્રિકાળી દ્રવ્યમાં અનંત ગુણથી અભેદાત્મા છે, અને જ્ઞેયમાં શુદ્ધ પર્યાય છે, કથનચિત અભેદ છે, જ્ઞેયમાં વાત થઈ છે. છતાં બંનેમાં મોટો તફાવત પણ છે, બરાબર તમે છે, બરાબર છે, તફાવત છે. અને આમ બીજી બાજુથી તફાવત પણ નથી, બીજી બાજુથી તફાવત નથી, એટલે જ્યાં નાયક માટે દ્રષ્ટિ કે અનુભવ કર્યો તો કઈ તફાવત દેખાતો નથી મને, એમાં તફાવત દેખાય. આ નાયક છે એને વિભાગ કરીને હું ધ્યેયમાં નાખું છું, અને આ પર્યાય કે અપેક્ષા એ જ્ઞેયમાં હું નાખું છું. ધ્યેયને જ્ઞેયના બે વિભાગ અનુભવના કાળમાં હોય ન હોય, જયારે તે ગ્રુપ નેની વાત ચાલીને છ કેસેટ મોકલી હિંમતનગર, ત્યારે હજી પુસ્તક નહોતું છે પણ નામે નહોતું આવ્યું, ત્યારે બેને સંધ્યાબેને સાંભળી હતી કેસેટમાં ગુરુદેવ મને કહે, આ તો બહુ સરસ વાત બહાર આવી છે, આ તો તરીકે પુસ્તક છપાવવા જેવું છે, બિલકુલ છપાવવું નક્કી થઈ ગયું છે. મને કે નામ શું રાખશો, બિલકુલ જે ગુરુ ને પછી ધીમે ધીમે કહ્યું કે જે ગુરુ ને નામ રાખ્યું છે, પણ એક નાયકના બે નામ છે, અને ધ્યેય અને જ્ઞેય એનો વિભાગ પછી અર્થ થઈ જાય છે. અનુભવનો કારણ બહુ ખુશી વિચાર, ખુશી બહુ થઈ, બહુ ખુશી સમજાવવા માટે ભેદ કરે છે, શું થાય અગ્નિ નાથી. અનુભવના કાળમાં નાયક બે પ્રકાર નાયકના છે જ નહીં, નાયક બે જ પ્રકાર એટલે જેમ છે એમ જે સ્વરૂપ જીવ તો બસ ખલાસ, કરતા છે ને કરતા નથી. વેદી તો એમ કે છે કે ચિત સ્વરૂપ તો થયો, ચિત સ્વરૂપ છે, અમને તો કઈ કરતા છે ને કરતા નથી, કઈ વિકલ્પ ઉપતા નથી. બે ભૂલ છે ને, એક જેની ભૂલ છે અને એક જ્ઞેની ભૂલ છે, જ્ઞે અને મહિનું છે, જ્ઞે અને મહિનું છે, એ ભૂલ મોટી છે જ્ઞાનની, એટલે અહીંયા જ્ઞે પૂરા એમ કહ્યું, સમજી ગયા. આ જ્ઞાતા અને આ જ્ઞેય નથી, આ જ્ઞાતા અને આ જ્ઞેય છે, અંદર છે, એવા બે ભેદ કરીને એને સમજાવે છે. તો ભેદમાં રોકાવા જેવું નથી, અનુભવના કારણે તો હવે જે કાંઈ કારણ થાય છે, અને ટીકાળી દે જે અનંત ગુણો છે એમાં ભેદ દેખાતો નથી. જ્ઞાન દર્શનકારનો દ્રષ્ટિના વિષયમાં ગુણભેદ નથી, અને જ્ઞાનના વિષયમાં પર્યાયનો ભેદ દેખાતો નથી, બસ આટલું છે. ઉષાબેન બરાબર, અનુભવના કાળમાં પર્યાયનો ભેદ દેખાતો નથી, છે તો ભેદ, અભેદમાં ભેદ દેખાતો નથી. એમ અભેદ થાય છે, એક અભેદ છે ને બીજો અભેદ થાય છે, અભેદ થાય છે માટે તો શુદ્ધિની વૃદ્ધિ લાગવું પડે છે, સમય સમય વૃદ્ધિ. મેરીએ પણ અભેદ ને બંને સંજ્ઞા સમાન છે, છતાં બંનેમાં મોટો તફાવત છે, તફાવત છે બરાબર છે, જે એક નહીં એક નિશ્ચિત એક વાત તફાવત છે, સાચી વાત છે. અને આમ બીજી બાજુથી તફાવત પણ નથી, અનુભવ કરો તો કઈ તફાવત દેખાતો, આ દેહ નાગ્ય ક્યાં છે, તો આમાં શું રહસ્ય છે? અનુભવ કરતા બધું જેમ કે ગણાઈ જશે બસ. સમયની ઈચ્છા હતી કે કઈ પ્રશ્ન કરે, સમયની ઈચ્છા હતી કે પ્રશ્ન કરે ને તો મને ઠીક પડે. તો આ પ્રશ્ન તમારા આવ્યા છે, પ્રશ્ન છ અને બીજો પ્રશ્ન છ આવ્યો પાછો. હા, નંબર બોલાયો છે. હું કરતા અને વિકલ્પ કર્મ કે તો કરતા કર્મ ની ભ્રાંતિ કઈ? કરતા કર્મ અધિકારમાં છેલ્લા શ્લોકોમાં ભ્રાંતિનો શબ્દ હું કરતા છું અને આ વિકલ્પ ઉઠે છે એ મારું કાર્ય કર્મ છે, એ તો મોટી ભ્રાંતિ કઈ, અજ્ઞાન છે. પણ હું કરતા અને જ્ઞાનની પ્રેય કર્મ તેને પણ ઇન્દ્રજાળ કહી, કેમ કે એમાં વિકલ્પ છો અને વિકલ્પ માત્ર ઇન્દ્રજાળ છે, વિકલ્પમાં સાચું સ્વરૂપ ખ્યાલમાં આવતું નથી. વિકલ્પ એટલે શું? કે ઇન્દ્રિય જ્ઞાન લેવું, અરે રાગ છે, રાગ મિશ્રિત ઉપયોગ એમ લેવાય. રાગ મિશ્રિત ઉપયોગ, રાગના સંબંધવાળો ઉપયોગ છે હજી વિકલ્પ. એટલે વિકલ્પના બે અર્થ છે, રાગને પણ વિકલ્પ કહેવાય અને ખંડ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન પણ વિકલ્પ. કરતા કર્મ પણ હું કરતા અને જ્ઞાનની પ્રેરે કર્મ તેને પણ ઇન્દ્રિયાળ થઈ. સાચી વાત હોવા છતાં એ સાચી વાત છે કે આત્મકર્તા અને નિર્મળ પ્રિય કર્મ જ્ઞાનની પ્રિય કર્મ તેને પણ ઇન્દ્રજાળ છે. સાચી વાત હોવા છતાં તેને ઇન્દ્રજાળ શા માટે કહી? એમાં અનુભવ થતો નથી, વિકલ્પ છે માટે ઇન્દ્રજાળ છે. ઈચ્છાણપણામાં રોકાઈ ગઈ. નહીં જ્ઞાન છે બધું ઇન્દ્ર જ્ઞાન છે. હે સર્વજ્ઞ ભગવાન, આ દયોના વિકલ્પની ઇન્દ્રજાળ નિયમસારમાં લખ્યું છે, ભગવાનની સામે કહ્યું છે, અત્યારે શ્લોક કર્યો. આ તારી ઇન્દ્રજાળ છે, ઇન્દ્રજાળમાં ફસાઈ જાય બધા. ખોટું સાચું લાગવું એનું નામ ઇન્દ્રજાળ, ખોટું સંતોષ થઈ જાય કે બે નહીં જેમ કે જાણું, બસ જાણતો જ નથી.
મહા
ઇન્દ્રજાળ, આ ધ્યાન આત્મામાં નથી. આ કોણે કહ્યું? આ કાયદું કોણે? આ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં તો છે નહીં. એમ તો ક્યાં ધ્યેયમાં ધ્યાન પણ નથી અને જે માર્ગ ને પણ નથી. અપૂરો વાત બહાર આવી છો. ખરેખર આવી ચર્ચા પોતાને વર્ષો પહેલા થતી હશે તો બાકી અતિ ચર્ચા. ઇન્દ્રજાળ શા માટે કહી? એમાં ચીવટકી જાય છે, અનુભવ થતો નથી, માટે ઇન્દ્રજાળ ફસાઈ ગયો. કેરી ખબર આવે, કહું કેરી કાપીને ખબર આવે એવા થઈ ગયા છે ઇન્દ્રજાળિયા. એક ગોંડલનો મોટું નામ થઈ ગયું, ભાઈ એવું કરતો મોહમ્મદ છે. ટિકિટો આપી દી, ટિકિટ ચેક કરવા આવે ને તો ટિકિટ નજો આપી દે. એની પાસે ટિકિટ ના હોય તો તારી ટિકિટ બતાવ, મારી પાસે નથી, ઉતારી દીધો. ઉતારી દીધો ટ્રેનમાં, ત્યારે ટ્રેન ઉપરે જ નહીં ભાઈ, બધા બને ટ્રેન ઉપરે જ નહીં. મોટી હોવા મોટી રીતે આખું જીનમાં ખોટું ખોટું તપાસ દોડાતો એમાં તાર ને ટેલિફોન ને હેડ ઉપર પહોંચ્યા. હેડે યાથી કહ્યું કે કોઈ ફકીરને તમે અપમાન કરીને ઉતાર્યો છે? હા ઉતાર્યો. એને બેસાડી દીધું, ટ્રેન ચાલશે. બેસાડ્યો, ટ્રેન ચાલતી. આવા મેસેજના પ્રયોગી જ્ઞાન એટલે જ્ઞાન થવાનો હતો. આને કઈ અટકાવી એવું નથી હોય બાબા, તું ધ્યાન રાખજો. એ વાત તો છે, નિમિત્ત નહીં સાચું. હું બરાબર થઈ ગયું ઇન્દ્રજાળ? હું કરતા અને વિકલ્પ કર્મ, એ તો કરતા કર્મ ની ક્રાંતિ કરી, એ તો અજ્ઞાન થઈ, એમાં તો અજ્ઞાન થઈ. પણ હું કરતા આત્મા કરતા, જો આત્મા કરતા ને નિયંત્રણ છે, સ્વભાવને ભૂલો છે, દ્રેવ સ્વભાવને ભૂલો છે, એમ જ્ઞાનની પ્રિયના સ્વભાવને ચૂકી ગયો છે. ત્રણેય કાળ કરતા છે, એ કરતા થઈ શકતો જ નથી. વ્યવહાર લઈને કરતા કે તો તદ્દન ખોટું કે છે, જૂઠું બોલે છે. કરતા પણ છૂટે તો કરતા થાય ને, એમ જ્ઞાનની પર્યાય નાયકને જાણવાનું છોડે તો પરને જાણે ને. આ બે મંત્રો બધા ધ્યાનમાં રાખજો. આત્મા અકર્તા હોવા છતાં આત્માને કરતા માનવો કેવો, અથવા વ્યવહારની કેટલી હોય તો નિષેધ કરજો કે અકર્તા પણ છૂટે તો કરતા થાય. બોલો ભાઈ, અકર્તા પણ છૂટે? પાણી શીતળ સ્વભાવ છે, એ છોડે તો ઉષ્ણ થાય, ઉષ્ણ થતું દેખાય છે, એ પાણી નથી, એ તો અગ્નિની પર્યાય છે. સ્વભાવને પકડશે ને એનું ફરાય અંતર. બાકી બધી વાતો ઘણી છે, આ બે વાત સમજવા જેવી છે કે આત્મા ત્રિકાળ કરતા છે, મોક્ષની પર્યાયનો પણ કરતા નથી, અકર્તા. બસ અકર્તા પણ છૂટે તો આત્મા કરતા થાય, અકર્તા પણ છોડે તો આત્માનો નાશ થઈ જાય, સ્વભાવનો ત્યાગ હોય નહીં. શું કહ્યું? સ્વભાવનો ત્યાગ હોય તો કરતા થાય, અકર્તા પણ છૂટે તો અશક્ય છે. સમજી ગયા? બાકી વ્યવહારની વાતો ઘણી આવે, સમજી ગયા? એને ઓળખી જ આવે જેવી કે હું કરતા અને જ્ઞાનની પ્રિય કર્મ પાયની મૂર્છા. અકર્તાને કરતા કેવો, એનું નામ વ્યવહારથી પણ અજ્ઞાન છે. પણ હું કરતાને જ્ઞાની પ્રિય કર્મ તેને પણ ઇન્દ્રજાળ કહી, અજ્ઞાન છે. અને એમાં આ પડે, આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાર્થમ કરોતિ કર્મ પરભાવ જ કરતા આત્મા હોયમ વ્યવહારિનામ. એક વખત રાત્રે દસવાની ચર્ચા થઈ પિતાજી સાથે ઘણા વર્ષ પહેલા. પિતાજીએ કહ્યું કે આ જ્ઞાનનો કરતા કેમ કહ્યું છે? તો છે પણ શ્લોક છે, શ્લોક છે એ સાચી વાત છે, આગમ છે એ સાચી વાત છે, તારી વાત સાચી. વ્યવહારથી બધી વાત આવે, આત્મા કરતા અને જ્ઞાન ક્રિયા સ્વભાવ ભૂતવાથી નિષેધવામાં આવી નથી. પણ એ કેવો નિષેધ કર્યો છે? ક્રોધાદીનો કરતા માનતો તો એને આત્મા જ્ઞાનનો કરતા છે, ક્રોધો કરતા નથી. એવી વાત ટેમ્પોરર સમજાવવા માટે કરી દીધી, ક્યાંક કરતા પછી કરી દીધી. જ્ઞાનનો તો કરતા કરો ને, સમય કૃષ્ણ તો કરવું જોઈએ ને. બરાબર છે, ચટું પૂરું થઈ ગયું. એ મહત્વનું આ કર્યું એમ કે કરતા સમજાયો ને, હું કરતા
પ્રશ્ન ઊંડો પૂછ્યો હોય ને ખોલવા માટે.
હા, ખોલવું જોઈએ. બરાબર, હું કરતા, બરાબર કરતા છે, કરતા છે સાથ. હું કરતા અને વિકલ્પ કર્મ તેને તો ભ્રાંતિ કહેવાય, પણ હું કરતા અને જ્ઞાન કર્મ તેને ભેદરૂપ ભ્રાંતિ કહેવાય, કે ભેદરૂપ વ્યવહાર કહેવાય, કે અનુભવ પહેલા ભ્રાંતિ અને અનુભવ પછી વ્યવહાર. અનુભવ પહેલા ભ્રાંતિ અને અનુભવ થયા પછી જ્ઞાની કે જ્ઞાનનો કરતા છે આત્મા, તો એ વ્યવહાર કહેવાય. એને દોષ લાગતો નથી કે ના, સાંભળનાર જો એની દ્રષ્ટિને આવી જાય ખતકી નાખે તો સાંભળનાર દોષ કરો કે ભેદરૂપ વ્યવહાર અનુભવ પછી ભેદરૂપ વ્યવહાર કહેવાય ને પોતે જ કરતા અને પોતા પોતે જ કર્મ તેને વ્યવહાર કહેવાય કે એક અપેક્ષા એ નિશ્ચય ને એક અપેક્ષા એ વ્યવહાર. આત્મા પોતાને જાણનારો છે માટે કરતા અને પોતાને જાણવા માટે પોતે કર્મ અભેદ અભેદ પરિણામી આત્મા એમ છઠ્ઠી ગાથામાં આવે છે. સમજી ગયા? તો એ અપેક્ષા એ જ્ઞાન પ્રધાન કથનથી નિશ્ચય છે અને દ્રષ્ટિ પ્રધાન કથનથી એ વ્યવહાર થઈ ગયો. એમ કે અકર્તા ને કરતા કયો એટલે પર્યાયની મુખ્યતાથી વાત કરીને દ્રવ્ય ઉપર આરોપ આપ્યો. કરતા પણ આરોપિત કથન છે. અકર્તાને કરતા કેવો એ ઉપચાર છે જ્ઞાની માટે, અને અકર્તાને કરતા માનવો એ અજ્ઞાન છે અજ્ઞાની માટે. આઠમું બે ભાઈ બાકી છે, પૂરું થઈ જાય. કઈ તો પછી પૂરું થઈ ગયું, ચાલ સરખો કરી દે પૂછ્યો પછી લેખા સરખો હોય તો જ પૂછો આપણે પર થઈ ગયો ટાઈમ.